એકત્ર જ્ઞાનગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને સ્વાગત છે આપ સૌનું. આજે આપણે એક એવા પુસ્તકની ઊંડી ચર્ચા કરવા જઈ રહ્યા છીએ જે આપણને લગભગ 125 વર્ષ પાછળ લઈ જશે.
હા, અને સમજાવશે કે આજની દુનિયાના અમુક મૂળભૂત પ્રવાહો ક્યાંથી શરૂ થયા.
બિલકુલ, આપણે વાત કરીશું એરિક હોબ્સબોમના પ્રખ્યાત પુસ્તક સામ્રાજ્યનો યુગ 1875 થી 1914 વિશે.
ઘણું મહત્વનું પુસ્તક છે, કારણ કે એ માત્ર ભૂતકાળની વાત નથી કરતું, એમ કહી શકાય કે વર્તમાનને સમજવા માટે એક ચાવી આપે છે.
જેમ કે કઈ રીતે?
જુઓ, 20મી સદીના મોટા યુદ્ધો, આજનું ગ્લોબલાઇઝેશન, રાષ્ટ્રવાદના જે જુદા જુદા રૂપો આપણે જોઈએ છીએ, પછી આર્થિક શક્તિ, રાજકીય વિચારધારાઓ, સમાજમાં જે પરિવર્તનો આવે છે, આ બધાના મૂળિયા ક્યાંક ને ક્યાંક આ 1875 થી 1914ના ગાળામાં રહેલા છે. એટલે એ સમજવું આજે પણ એટલું જ જરૂરી છે.
ચોક્કસ. તો ચાલો શરૂઆત કરીએ લેખકથી. એરિક હોબ્સબોમ વિશે થોડું જણાવો ને, કોણ હતા એ?
એરિક હોબ્સબોમ, જેમનું જીવન 1917 થી 2012 સુધી રહ્યું, એ 20મી સદીના બહુ જાણીતા અને ખરેખર પ્રભાવશાળી બ્રિટિશ ઇતિહાસકાર ગણાય છે.
અને એમની એક ખાસ ઓળખ એ પણ હતી કે તેઓ આજીવન માર્ક્સવાદી વિચારધારા સાથે જોડાયેલા રહ્યા, ખરું ને?
હા, બિલકુલ. અને એ વાત એમના ઇતિહાસ લખવાની રીત, એમના વિશ્લેષણ પર ઊંડી અસર પાડે છે. એમણે કેમ્બ્રિજમાં અભ્યાસ કર્યો અને પછી લાંબો સમય લંડનની બર્કબેક યુનિવર્સિટીમાં પ્રોફેસર તરીકે કામ કર્યું.
તો આ માર્ક્સવાદી વિચારધારા એમના દ્રષ્ટિકોણને કઈ રીતે અલગ પાડતી હતી? ઇતિહાસને જોવાની એમની રીત શું હતી?
સારો સવાલ છે. જુઓ, હોબ્સબોમ ઇતિહાસને ખાલી રાજાઓ, લડાઈઓ અને તારીખોના ક્રમ તરીકે નથી જોતા. એમનો માર્ક્સવાદી અભિગમ એમને જે તે સમયના આર્થિક પાયા પર ધ્યાન આપવા પ્રેરે છે.
એટલે કે અર્થતંત્ર કેવી રીતે ચાલે છે, ઉત્પાદનના સાધનો કોના હાથમાં છે, એ બધું.
હા, અને સામાજિક વર્ગો વચ્ચેના સંબંધો, ખાસ કરીને સંઘર્ષ, જેમ કે માલિક વર્ગ અને કામદાર વર્ગ. હોબ્સબોમ માને છે કે આવા આર્થિક અને સામાજિક પરિબળો જ મોટા ઐતિહાસિક ફેરફારો પાછળના મુખ્ય ચાલક બળ હોય છે.
મૂળ કારણો શોધવાનો પ્રયાસ, માત્ર શું બન્યું એ નહીં.
બરાબર. તેઓ પૂછે છે કે મોટી ઘટનાઓ પાછળ કયા આર્થિક અને સામાજિક દબાણો કામ કરી રહ્યા હતા. અને સામ્રાજ્યનો યુગ પુસ્તક એમની 4 પુસ્તકોની જે પ્રખ્યાત શ્રેણી છે ને.
હા, લાંબી 19મી સદી અને ટૂંકી 20મી સદીવાળી.
એ જ. આ પુસ્તક એ શ્રેણીનો છેલ્લો ભાગ છે જે લાંબી 19મી સદીને પૂરી કરે છે. આ સદી એમના મતે 1789ની ફ્રેન્ચ ક્રાંતિથી શરૂ થઈને 1914માં પ્રથમ વિશ્વયુદ્ધ સાથે પૂરી થાય છે. આટલા મોટા ફલક પર કામ કરવાને કારણે જ તેઓ 1875-1914ના સમયગાળાને એક વ્યાપક ઐતિહાસિક સંદર્ભમાં મૂકી શક્યા છે.
સરસ. તો હવે સીધા પુસ્તક પર આવીએ. એનો મુખ્ય વિચાર શું છે? આ સામ્રાજ્યનો યુગ આપણને શું કહેવા માંગે છે?
પુસ્તકની મુખ્ય દલીલ ખરેખર બહુ રસપ્રદ છે. જુઓ, 1875 થી 1914નો જે સમય છે, ખાસ કરીને યુરોપમાં, એને બેલેપોક, એટલે કે સુંદર યુગ તરીકે ઓળખવામાં આવે છે.
વાહ, જાણે શાંતિ, સમૃદ્ધિ, બધે બધું બરાબર ચાલી રહ્યું હોય એવો સમય. મધ્યમ વર્ગનો આત્મવિશ્વાસ પણ ચરમસીમાએ હતો.
બરાબર. પણ હોબ્સબોમ કહે છે કે આ જે દેખીતી શાંતિ અને સફળતા હતી ને, એની નીચે બહુ ઊંડા અને વણ ઉકેલાયેલા વિરોધાભાસો સળવળી રહ્યા હતા. જાણે બધું શાંત દેખાતું હોય પણ અંદરથી ઉકળી રહ્યું હોય.
ઓ, આ તો ધાર્યા કરતા સાવ ઉલટું થયું. એટલે કે જે પરિબળોએ એ યુગને સુંદર બનાવ્યો, એ જ પરિબળો તેના ભયાનક અંત માટે જવાબદાર બન્યા.
તમે બરાબર પકડ્યું. જે વસ્તુઓ એ યુગની ઓળખ હતી, જેમ કે વૈશ્વિક સ્તરે ફેલાતો મૂડીવાદ, ઉદાર લોકશાહીનો વિસ્તાર, વિજ્ઞાન પર અતૂટ શ્રદ્ધા, રાષ્ટ્રોની મોટી મોટી મહત્વાકાંક્ષાઓ,
હા,
આ બધી જ બાબતોએ ભેગા મળીને એવી પરિસ્થિતિઓનું નિર્માણ કર્યું જે આખરે પ્રથમ વિશ્વયુદ્ધ જેવા ભયાનક સ્વવિનાશ તરફ દોરી ગઈ.
તો પછી મૂળ સવાલ એ થાય કે એક એવું વિશ્વ જે આટલું એકબીજા સાથે જોડાયેલું લાગતું હતું, આંતરિક રીતે સ્થિર લાગતું હતું, તે અચાનક ઇતિહાસના સૌથી ભયાનક યુદ્ધમાં કેમ ધકેલાઈ ગયું? શું એ માત્ર એક ખરાબ સંજોગ હતો, અકસ્માત?
હોબ્સબોમ આનો સ્પષ્ટ જવાબ આપે છે, ના, એમના મતે યુદ્ધ કોઈ અકસ્માત નહોતો, એ તો એ સમયગાળાના જે આંતરિક તણાવો હતા, જે વિરોધાભાસો હતા, એનું જ તાર્કિક અને દુઃખદ પરિણામ હતું.
અને એ તણાવો કયા હતા મુખ્યત્વે?
મુખ્યત્વે 4-5 ગણાવી શકાય. એક તો નવો સામ્રાજ્યવાદ જે શરૂ થયો એના કારણે દેશો વચ્ચે આર્થિક અને રાજકીય દુશ્મનાવટ વધી, સંસાધનો અને બજારો માટેની હરીફાઈ.
બીજો
સામાન્ય લોકોનું રાજકારણમાં વધતું મહત્વ, જેને જન રાજકારણ કહી શકાય, અને સંગઠિત મજૂર વર્ગનો ઉદય. આ સ્થાપિત શાસક વર્ગ એટલે કે બુર્ઝવા વર્ગ માટે એક મોટો ખતરો હતો.
અને રાષ્ટ્રવાદ વિશે પણ તમે કહ્યું હતું.
હા, ત્રીજું, રાષ્ટ્રવાદનું સ્વરૂપ જ બદલાઈ ગયું. પહેલા જે ઉદારવાદી વિચાર હતો એ હવે આક્રમક અને બીજાને બાકાત રાખનારો, ઝેનોફોબિક બની ગયો.
અને છેલ્લે
19મી સદીના સમાજનો જે બૌદ્ધિક અને સાંસ્કૃતિક પાયો હતો, વિજ્ઞાન પર, તર્ક પર, નિશ્ચિતતા પર જે વિશ્વાસ હતો, એ પાયો જ નબળો પડી રહ્યો હતો.
એટલે આ પુસ્તક આ બધા જ પાસાઓને, અર્થતંત્ર, રાજકારણ, સમાજ, સંસ્કૃતિ, બધાને એક સાથે સાંકળીને એક મોટી તસવીર ઊભી કરે છે, એમ ને?
હા, બરાબર. પુસ્તક વૈશ્વિક અર્થતંત્ર કેવું હતું, દેશો શા માટે સામ્રાજ્ય બનાવવા દોડ્યા, એ સામ્રાજ્યવાદી દેશોની અંદર શું ચાલી રહ્યું હતું, મધ્યમ વર્ગ શું વિચારતો હતો, કામદારો કેવી રીતે સંગઠિત થયા, સ્ત્રીઓની સ્થિતિમાં શું ફેરફાર આવ્યા,
અને સાથે સાથે કળા, વિજ્ઞાન, વિચારોમાં શું બદલાવ આવ્યો એ પણ.
હા, એ બધું જ. આ બધાનું વિશ્લેષણ કરીને હોબ્સબોમ બતાવે છે કે આ બધા પરિબળો કેવી રીતે એકબીજા સાથે ભળ્યા અને 1914માં યુદ્ધને લગભગ અનિવાર્ય જેવું બનાવી દીધું.
ખૂબ રસપ્રદ. ચાલો હવે પુસ્તકના કેટલાક મુખ્ય વિભાગોમાં થોડા ઊંડા ઉતરીએ. પહેલો ભાગ વૈશ્વિક પરિસ્થિતિ વિશે છે, એની શરૂઆત કેવી રીતે થાય છે?
પહેલું પ્રકરણ છે શતાબ્દી ક્રાંતિ. એ જાણે 1890ના દાયકામાં ઊભા રહીને પાછલી આખી સદી પર નજર નાખે છે. આપણને દેખાય છે કે મૂડીવાદનો કેવો વિજય થયો છે, ટેકનોલોજીનો કેટલો પ્રભાવ છે, રેલવે, સ્ટીમશીપ, ટેલિગ્રાફ, આ બધાએ દુનિયાને નાની બનાવી દીધી. વૈશ્વિક વેપાર ખૂબ વધ્યો.
પણ સાથે કોઈ મોટો ફેરફાર પણ દેખાયો હશે.
હા, એક બહુ મોટો ફેરફાર એ હતો કે બ્રિટન, જે અત્યાર સુધી દુનિયાની એકમાત્ર મોટી ઔદ્યોગિક તાકાત હતી, તેની સર્વોપરિતા હવે ખતમ થઈ રહી હતી. જર્મની અને અમેરિકા જેવી નવી ઔદ્યોગિક શક્તિઓ બહુ ઝડપથી આગળ વધી રહી હતી.
અને એનાથી શું થયું?
એનાથી વિશ્વનું અર્થતંત્ર વધુ સ્પર્ધાત્મક બન્યું અને કદાચ વધુ અસ્થિર પણ.
સમજી શકાય. અને બીજું પ્રકરણ, અર્થતંત્ર ગિયર બદલે છે, એ કોઈ મોટા આર્થિક ફેરફાર પર ધ્યાન કેન્દ્રિત કરે છે. પેલી મહામંદીનો ઉલ્લેખ હતો.
હા, એ 1873થી 1896 સુધીના સમયગાળાની વાત કરે છે, જેને ઇતિહાસકારો ઘણીવાર મહામંદી, ગ્રેટ ડિપ્રેશન કહે છે. જો કે એ 1930વાળી મંદી કરતાં અલગ હતી. આ સમયમાં ભાવો સતત ઘટતા હતા, નફો ઓછો થઈ રહ્યો હતો, વ્યાજદરો નીચા હતા. ઉદ્યોગો માટે આ એક પડકારજનક સમય હતો.
તો આ દબાણને કારણે મૂડીવાદે કંઈક બદલાવ કર્યો?
ચોક્કસ. આ દબાણને કારણે જ મૂડીવાદે પોતાની કાર્યપદ્ધતિમાં મોટા ફેરફાર કરવા પડ્યા. એક તો આર્થિક શક્તિનું કેન્દ્રીકરણ થયું. મોટી મોટી કંપનીઓ, ટ્રસ્ટ અને કાર્ટેલ બનવા લાગ્યા.
બીજું
ઉત્પાદન વધારવા અને ખર્ચ ઘટાડવા માટે વૈજ્ઞાનિક સંચાલન જેવી પદ્ધતિઓ આવી, જેને ટેલરિઝમ પણ કહે છે. કામદારો પાસેથી વધુ કાર્યક્ષમ રીતે કામ લેવાનો પ્રયાસ.
અને ત્રીજો અને સૌથી મહત્વનો બદલાવ,
સામ્રાજ્યવાદનો જોરદાર ઉદય. કંપનીઓ અને સરકારોને લાગ્યું કે દેશની અંદર નફાની શક્યતાઓ ઘટી રહી છે, એટલે નવા, સુરક્ષિત બજારો, સસ્તો કાચો માલ અને મૂડીરોકાણ માટે વધુ વળતર આપે તેવી જગ્યાઓ શોધવી જરૂરી છે. અને આ જરૂરિયાતે તેમને દુનિયાના બીજા ભાગો પર કબજો કરવા પ્રેર્યા.
અને અહીંથી આપણે પુસ્તકના હાર્દ જેવા ત્રીજા પ્રકરણ પર આવીએ છીએ, સામ્રાજ્યનો યુગ. તો હોબ્સબોમ આ નવા સામ્રાજ્યવાદ પાછળનું મુખ્ય કારણ શું ગણે છે? રાજકારણ, ગૌરવ કે પછી સીધું અર્થશાસ્ત્ર?
હોબ્સબોમ ખૂબ સ્પષ્ટ છે આ બાબતે. તેઓ કહે છે કે આ નવા સામ્રાજ્યવાદનું મૂળ કારણ આર્થિક હતું. હા, એ વાત સાચી કે રાષ્ટ્રીય ગૌરવ, બીજી પ્રજાઓને સુધારવાનું મિશન, જેને ક્યારેક સામાજિક ડાર્વિનવાદનો ટેકો પણ મળતો,
એટલે કે સક્ષમની જીત વાળો સિદ્ધાંત.
હા, એવા રાજકીય અને વૈચારિક કારણો પણ હતા જ. પણ હોબ્સબોમના મતે એ મુખ્ય ચાલક બળ નહોતા, એ બધા ઉપરના કારણો હતા. અસલી એન્જિન તો આર્થિક હતું.
તો મુખ્ય આર્થિક કારણ શું હતું?
મુખ્ય કારણ હતું મૂડીવાદના એ નવા તબક્કાની જરૂરિયાતો. પોતાના દેશોમાં નફો ઘટી રહ્યો હતો, હરીફાઈ વધી રહી હતી, એટલે ઔદ્યોગિક દેશોને કાચા માલના સ્ત્રોત પર પોતાનો કાબૂ જોઈતો હતો. રબર, તીન, તાંબુ, તેલ વગેરે. પોતાના તૈયાર માલ વેચવા માટે બંધિયાર બજારો જોઈતા હતા, અને એમની પાસે જે વધારાની મૂડી ભેગી થઈ હતી એના રોકાણ માટે એવી જગ્યાઓ જોઈતી હતી જ્યાં વધુ નફો મળે.
અને આ જરૂરિયાતે જ એમને એશિયા અને આફ્રિકાના મોટા ભાગો પર કબજો કરવા દોડાવ્યા.
બરાબર. બહુ જ ટૂંકા ગાળામાં દુનિયાના મોટા ભાગનું વિભાજન થઈ ગયું. આનાથી એક સ્પષ્ટ વૈશ્વિક વ્યવસ્થા ઊભી થઈ. એક તરફ વિકસિત સામ્રાજ્યવાદી કેન્દ્રો યુરોપ, અમેરિકા, અને બીજી તરફ તેમના પર આધારિત શોષિત વસાહતી વિસ્તારો એશિયા, આફ્રિકા.
અને જેમ જેમ કબજો કરવા માટેની જમીન ઓછી થતી ગઈ,
તેમ તેમ આ સામ્રાજ્યવાદી શક્તિઓ વચ્ચેની સ્પર્ધા વધુને વધુ ઉગ્ર બનતી ગઈ. જાણે એક ઝીરો સમ ગેમ. એકનો ફાયદો એટલે બીજાનું નુકસાન. આનાથી તણાવ સતત વધતો રહ્યો. હવે આપણે પુસ્તકના બીજા ભાગમાં પ્રવેશીએ, જે આ સામ્રાજ્યવાદી દેશોના પોતાના સમાજની અંદર શું ચાલી રહ્યું હતું એના પર ધ્યાન આપે છે. ચોથું પ્રકરણ, લોકશાહીનું રાજકારણ. અહીં એક મોટો વિરોધાભાસ દેખાય છે, તમે કહ્યું એમ.
હા, એ મને બહુ રસપ્રદ લાગ્યું. એક બાજુ વધુને વધુ પુરુષોને મત આપવાનો અધિકાર મળતો હતો, એટલે કે લોકશાહીનો વ્યાપ વધતો હતો. પણ બીજી બાજુ જે શાસક વર્ગ હતો, ઉદ્યોગપતિઓ, જમીનદારો, ભદ્ર લોકો, એમને આ જનસમૂહની વધતી તાકાતથી ડર લાગતો હતો. આ બંને વસ્તુ એકસાથે કેવી રીતે બની શકે?
બરાબર. આ જ તો મોટો પડકાર હતો એ સમયના શાસકો માટે. સરકારો મૂંઝવણમાં હતી કે આ નવી પરિસ્થિતિને કેવી રીતે સંભાળવી. એમની મુખ્ય રણનીતિ એ હતી કે લોકોની વફાદારી એમના પોતાના વર્ગ, જેમ કે કામદાર વર્ગ, તરફથી હટાવીને રાજ્ય અને રાષ્ટ્ર તરફ વાળવી.
એ કેવી રીતે કર્યું એમણે?
ઘણા રસ્તા અપનાવ્યા. એક તો પરંપરાઓની શોધ કરી. રાજા રાણીની ભવ્ય ઉજવણીઓ, રાષ્ટ્રધ્વજ, રાષ્ટ્રગીત, રાષ્ટ્રીય સ્મારકો, આ બધાનું મહત્વ વધાર્યું.
એટલે રાષ્ટ્રીય પ્રતીકોનો ઉપયોગ કર્યો.
હા. બીજું, સરકારી શાળાઓ અને ફરજિયાત લશ્કરી સેવા દ્વારા રાષ્ટ્રવાદનો ખૂબ પ્રચાર કર્યો. બાળકોના મનમાં નાનપણથી જ રાષ્ટ્રભક્તિના વિચારો ઠસાવવામાં આવ્યા.
અને સામ્રાજ્યવાદનો પણ ઉપયોગ કર્યો.
ચોક્કસ. લોકોને એવું સમજાવવામાં આવ્યું કે ભલે આપણે ગરીબ હોઈએ કે અમીર, પણ આપણે સૌ એક મહાન રાષ્ટ્રના નાગરિક છીએ જેનું સામ્રાજ્ય દુનિયાભરમાં ફેલાયેલું છે. આનાથી બે ફાયદા થયા. એક તો સમાજવાદી ક્રાંતિનો ડર ઓછો થયો, અને બીજું, લોકોનું ધ્યાન દેશની અંદરની અસમાનતા અને સમસ્યાઓ પરથી હટીને બહારની મહાનતા પર ગયું.
બરાબર. પાંચમું પ્રકરણ છે વિશ્વના કામદારો. એ સમયમાં ઔદ્યોગિક કામદાર વર્ગની શું સ્થિતિ હતી? એ લોકો કેવી રીતે સંગઠિત થઈ રહ્યા હતા?
ઉદ્યોગોના વિકાસને કારણે ફેક્ટરીઓમાં અને શહેરોમાં કામદારોની સંખ્યા ખૂબ જ વધી ગઈ હતી. આ નવો શ્રમજીવી વર્ગ હવે પોતાની સામૂહિક તાકાતને ઓળખવા લાગ્યો હતો. એમણે મોટા પાયે રાજકીય પક્ષો બનાવવાનું શરૂ કર્યું.
અને આ પક્ષો મોટે ભાગે માર્ક્સવાદી વિચારધારાવાળા હતા એમ તમે કહ્યું?
હા. યુરોપમાં તો લગભગ બધા જ મુખ્ય કામદાર પક્ષો માર્ક્સવાદથી પ્રેરિત હતા, જેમ કે જર્મનીની સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી, જે બહુ શક્તિશાળી હતી, અને સાથે સાથે મજબૂત ટ્રેડ યુનિયનો પણ બન્યા જે કામદારોના હક્કો માટે લડતા હતા.
પણ શું આ પક્ષો ખરેખર ક્રાંતિની જ વાત કરતા હતા?
જો, એમના સત્તાવાર કાર્યક્રમોમાં તો મૂડીવાદનો અંત અને સમાજવાદી ક્રાંતિની વાત હતી, પણ વ્યવહારમાં એમનું મોટાભાગનું કામ સિસ્ટમની અંદર રહીને સુધારા કરાવવાનું હતું.
કેવા સુધારા?
જેમ કે સારું વેતન, કામના કલાકો ઓછા કરવા, કામ કરવાની જગ્યાએ સારી સુવિધાઓ અને સામાજિક સુરક્ષા, માંદગીમાં મદદ, બેરોજગારી ભથ્થું વગેરે. એટલે એમની ભૂમિકા થોડી દ્વિધાભરી હતી. સૈદ્ધાંતિક રીતે ક્રાંતિકારી, પણ વ્યવહારમાં સુધારાવાદી.
હવે છઠ્ઠા પ્રકરણ પર આવીએ, ધ્વજ લહેરાવવો રાષ્ટ્રો અને રાષ્ટ્રવાદ. તમે કહ્યું હતું કે રાષ્ટ્રવાદનું સ્વરૂપ બદલાઈ રહ્યું હતું અને એ ખતરનાક બની રહ્યું હતું. આ બદલાવ શું હતો?
આ એક ખૂબ જ મહત્વનો અને ચિંતાજનક મુદ્દો છે. જુઓ, 19મી સદીના મધ્યમાં રાષ્ટ્રવાદ સામાન્ય રીતે ઉદારવાદી અને લોકશાહી વિચારો સાથે જોડાયેલો હતો, જેમ કે ઇટાલી અને જર્મનીનું એકીકરણ. એ રાષ્ટ્રોના સ્વનિર્ણયના અધિકારની વાત હતી.
પણ પછી શું બદલાયું?
1875 પછી અને ખાસ કરીને 19મી સદીના અંત સુધીમાં રાષ્ટ્રવાદ ધીમે ધીમે રાજકીય રીતે જમણેરી વિચારધારા ધરાવતા જૂથોના હાથમાં જતો રહ્યો. એનું સ્વરૂપ બદલાઈ ગયું.
કેવી રીતે?
હવે રાષ્ટ્રની વ્યાખ્યા આપણે કોણ છીએ એના કરતાં આપણે કોણ નથી એના પર વધુ આધારિત થઈ ગઈ. એટલે કે રાષ્ટ્રને બીજા લોકોથી અલગ પાડીને એમના વિરોધમાં વ્યાખ્યાયિત કરવામાં આવ્યું.
બીજા એટલે કોણ?
વિદેશીઓ, સ્થળાંતર કરીને આવેલા લોકો અને ખાસ કરીને દેશની અંદર રહેલી વંશીય અને ધાર્મિક લઘુમતીઓ. આ જ સમયગાળામાં યુરોપમાં આધુનિક સ્વરૂપના યહૂદી વિરોધીવાદનો બહુ મોટા પાયે ઉદય થયો.
અને આ નવો રાષ્ટ્રવાદ શા માટે ખતરનાક હતો?
કારણ કે તે આક્રમક હતો, ઝેનોફોબિક હતો અને બીજા સમૂહોને બાકાત રાખવા પર ભાર મૂકતો હતો. આ પ્રકારનો રાષ્ટ્રવાદ સરકારો માટે બહુ ઉપયોગી સાબિત થયો.
કેવી રીતે?
એના દ્વારા તેઓ પોતાની પ્રજાને બીજા દેશો વિરુદ્ધ ઉશ્કેરી શકતા હતા, સામ્રાજ્યવાદી નીતિઓનો બચાવ કરી શકતા હતા અને આખરે યુદ્ધ માટે માનસિક રીતે તૈયાર કરી શકતા હતા. આ બદલાયેલો રાષ્ટ્રવાદ પ્રથમ વિશ્વયુદ્ધ તરફ દોરી જવામાં એક મુખ્ય પરિબળ બન્યો.
ખરેખર ગંભીર વાત છે. સાતમું પ્રકરણ, કોણ કોણ છે અથવા બુર્જવાની અનિશ્ચિતતાઓ, શાસક વર્ગ એટલે કે બુર્જવા વર્ગ ની વાત કરે છે. તેઓ તો સંપત્તિ અને સત્તાના શિખરે હતા, તો પછી એમનિશેની અનિશ્ચિતતા હતી.
હા, બહારથી જોતા તો એવું જ લાગે. બુર્જવાવર ખરેખર અભૂતપૂર્વ સંપત્તિ અને સામાજિક પ્રભાવનો આનંદ માણી રહ્યો હતો. એમણે પોતાના માટે ખૂબ આરામદાયક, ભવ્ય અને સ્થિર લાગતી જીવનશૈલી બનાવી હતી. પરંતુ હોબ્સબોમ કહે છે કે આ ચમકતી સપાટી નીચે ઊંડી ચિંતાઓ અને અસલામતીની લાગણીઓ છુપાયેલી હતી.
કેવી ચિંતાઓ હતી એમને?
એક તો એમને પોતાની નીચે રહેલા જનસમૂહનો ડર હતો, ખાસ કરીને સંગઠિત થઈ રહેલા કામદાર વર્ગનો. એમને ક્રાંતિનો ભય સતાવતો હતો. બીજું, એમને એવું લાગતું હતું કે સમાજ પર તેમનો જે સાંસ્કૃતિક અને નૈતિક પ્રભાવ હતો એ ઘટી રહ્યો છે.
અને બીજું કઈ?
હા, એમના પોતાના વર્ગની જે વ્યાખ્યા હતી એ પણ થોડી ધૂંધળી બની રહી હતી. ઓફિસોમાં કામ કરનારા વ્હાઇટ કોલર કર્મચારીઓનો એક નવો વર્ગ ઉભરી રહ્યો હતો, નિમ્ન મધ્યમ વર્ગ. આ લોકો ભલે બુર્જવા જેટલા પૈસાદાર નહોતા, પણ એમના જેવો સામાજિક દરજ્જો મેળવવા ઇચ્છતા હતા. આનાથી બુર્જવા વર્ગને પોતાની આગવી ઓળખ જાળવી રાખવાની ચિંતા થતી હતી.
તો આ બધી અનિશ્ચિતતાઓની અસર એમના વર્તન પર દેખાતી હતી.
હા, એટલે જ તેઓ સામાજિક શિષ્ટાચાર, રીતભાત, પ્રતિષ્ઠા જાળવવા અને દેખાવ કરવા પર ખૂબ ભાર મૂકતા હતા. અને એમનામાં સામાજિક અને નૈતિક પતનનો એક ઊંડો ભય પણ હતો, જાણે બધું હાથમાંથી સરકી રહ્યું હોય એવી લાગણી.
અને આઠમું પ્રકરણ નવી સ્ત્રી વિશે છે. એ સમયમાં લિંગ સંબંધોમાં પણ મોટા ફેરફાર આવી રહ્યા હતા.
ચોક્કસ, આ પણ એક મોટો સામાજિક ભૂકંપ જેવો હતો. નવી સ્ત્રી, ધ ન્યૂ વુમન નો વિચાર ખૂબ ચર્ચામાં હતો. આ એવી સ્ત્રી હતી જે પરંપરાગત વિક્ટોરિયન યુગની પિતૃસત્તાક માન્યતાઓ અને સ્ત્રીઓ માટે નક્કી કરેલી ભૂમિકાઓને પડકારી રહી હતી.
એટલે નારીવાદી ચળવળોનો ઉદય થયો.
હા, આ સમયગાળામાં જ નારીવાદી ચળવળ મજબૂત બની. એમણે સ્ત્રીઓ માટે રાજકીય અધિકારોની માંગ કરી, ખાસ કરીને મત આપવાનો અધિકાર, સફરેજ મૂવમેન્ટ. સાથે સાથે ઉચ્ચ શિક્ષણ મેળવવાનો, વ્યવસાયોમાં પુરુષોની બરાબરી કરવાનો અને વધુ સામાજિક અને જાતિ સ્વતંત્રતાનો અધિકાર પણ માંગ્યો.
શું આનાથી ખરેખર મોટાભાગની સ્ત્રીઓના જીવનમાં ફરક પડ્યો?
તાત્કાલિક કદાચ બધી સ્ત્રીઓના જીવનમાં મોટો ફરક ન પડ્યો હોય, પણ આ નવી સ્ત્રીનો વિચાર અને નારીવાદી ચળવળ પોતે જ પરંપરાગત કુટુંબ વ્યવસ્થા માટે એક મોટો પડકાર હતા. અને કુટુંબ તો બુર્જવા સમાજનો આધારસ્તંભ ગણાતું હતું. એટલે આનાથી પણ સમાજમાં જે અસ્થિરતા અને બદલાવની લાગણી હતી એમાં વધારો થયો.
હવે આપણે પુસ્તકના ત્રીજા અને અંતિમ ભાગ પર આવીએ છીએ, જેનું શીર્ષક છે નિશ્ચિતતાઓનું પતન. નવમું પ્રકરણ કળામાં આવેલા પરિવર્તનની વાત કરે છે. હોબ્સબોમ આને સમાજના સંકટ સાથે કેવી રીતે જોડે છે?
હોબ્સબોમની દલીલ અહીં બહુ સૂક્ષ્મ અને રસપ્રદ છે. તેઓ કહે છે કે કળાના ક્ષેત્રમાં જે આધુનિકતાવાદ આવ્યો, નવા પ્રકારની કળા, એ કોઈ અલગથી થયેલી ઘટના નહોતી. એ ખરેખર તો બુર્જવા સમાજ અને એની જે નિશ્ચિતતાઓ હતી એના પર આવેલા સંકટનું જ સીધું પ્રતિબિંબ હતું. કલાકારો હવે જૂની જાણીતી રીતે વાસ્તવિકતાને રજૂ કરવાથી દૂર જઈ રહ્યા હતા.
કોઈ ઉદાહરણ આપશો?
જેમ કે ચિત્રકળામાં ક્યુબિઝમ આવ્યું. પિકાસો જેવા કલાકારો, એમણે વસ્તુઓને જુદા જુદા ખૂણેથી જોઈને ટુકડાઓમાં વહેંચીને બતાવી, જાણે સ્થિર દ્રષ્ટિકોણ જ ખતમ થઈ ગયો હોય. સંગીતમાં શોએનબર્ગ જેવા સંગીતકારોએ એટોનલ સંગીત આપ્યું, જેમાં પરંપરાગત સૂર અને સંવાદિતા નહોતી, સાંભળવામાં અટપટું લાગે.
અને સાહિત્યમાં?
સાહિત્યમાં જેમ્સ જોયસ, વર્જિનિયા વુલ્ફ જેવા લેખકોએ પાત્રના મનની અંદર શું ચાલી રહ્યું છે એના વિચારો, લાગણીઓ, અર્ધજાગ્રત મનની વાતો, એના પર ધ્યાન આપ્યું. વાર્તા સીધી લીટીમાં કહેવાને બદલે વિચારોના પ્રવાહને પકડવાનો પ્રયાસ કર્યો. હોબ્સબોમ કહે છે કે જાણે આ કલાકારો રાજકીય રીતે જૂની દુનિયા તૂટી પડે એ પહેલાં જ એના આંતરિક વિઘટનને અનુભવી રહ્યા હતા અને પોતાની કળામાં વ્યક્ત કરી રહ્યા હતા.
વાહ, આ તો બહુ ઊંડી વાત કહી. તો કળા પછી દસમો અને અગિયારમું પ્રકરણ વિજ્ઞાન અને વિચારધારાના ક્ષેત્રમાં જે નિશ્ચિતતાઓ તૂટી રહી હતી તેની ચર્ચા કરે છે.
હા, 19મી સદીના મધ્યમાં તો વિજ્ઞાન અને તર્ક પર બધાને અપાર શ્રદ્ધા હતી. એવું મનાતું કે વિજ્ઞાન બધા સવાલોના જવાબ આપી દેશે, દુનિયા એકદમ નિશ્ચિત નિયમો પ્રમાણે ચાલે છે. પણ આ યુગના અંત સુધીમાં આ બૌદ્ધિક પાયો પણ હચમચી ગયો.
કઈ રીતે?
ભૌતિકશાસ્ત્રમાં આઇન્સ્ટાઈને સાપેક્ષતાનો સિદ્ધાંત આપ્યો. એણે ન્યૂટનના સમય અને અવકાશના જે નિરપેક્ષ એબ્સોલ્યુટ ખ્યાલો હતા તેને તોડી પાડ્યા. બ્રહ્માંડ હવે એટલું સરળ અને ઘડિયાળ જેવું ચોક્કસ નહોતું રહ્યું.
અને મનોવિજ્ઞાનમાં ફ્રોઇડ આવ્યા.
બરાબર, સિગમંડ ફ્રોઇડે અચેતન મન, અનકોન્શિયસ માઇન્ડની વાત કરી. એમણે કહ્યું કે આપણે જે વિચારીએ છીએ કે આપણે તર્કથી ચાલીએ છીએ એવું નથી. આપણું વર્તન ઘણીવાર આપણી અંદર છુપાયેલી અતાર્કિક ઇચ્છાઓ અને ભયથી દોરવાય છે. આનાથી પેલો તર્કસંગત માણસનો ખ્યાલ નબળો પડ્યો.
અને તત્વજ્ઞાનમાં નિશ્ચય જેવા વિચારકો?
હા, ફ્રેડરિક નિશ્ચય જેવા વિચારકોએ તો નૈતિકતા, સત્ય, ઈશ્વર આ બધા પાયાના ખ્યાલો પર જ સવાલ ઉઠાવ્યા. એમણે કહ્યું ઈશ્વર મરી ગયો છે. આ બહુ મોટી વાત હતી.
આ બધું ભેગું થઈને તો જાણે આખો જૂનો વિશ્વ દૃષ્ટિકોણ જ ભાંગી પડ્યો.
ચોક્કસ, જે બુર્જવા વિશ્વ પોતાની જાતને આટલું સ્થિર, તર્કસંગત અને આત્મવિશ્વાસથી ભરપૂર માનતું હતું તેના બૌદ્ધિક અને વૈચારિક પાયા જ અંદરથી ખોખલા થઈ રહ્યા હતા. આનાથી સમાજમાં એક પ્રકારની દિશાહીનતા, મૂંઝવણ અને સંકટની લાગણી ફેલાઈ.
11મું અને 12મું પ્રકરણ ફરી વૈશ્વિક ફલક પર પાછું ફરે છે અને ક્રાંતિ તરફ ઇશારો કરે છે એમ લાગે છે.
હા, હોબ્સબોમ અહીં એ બતાવે છે કે ભલે સામ્રાજ્યવાદી દેશોના કેન્દ્રમાં યુરોપમાં દેખીતી શાંતિ હતી, પણ એમના સામ્રાજ્યના પરિઘ પર એટલે કે એશિયા, આફ્રિકા, રશિયા જેવા દેશોમાં ક્રાંતિકારી આંદોલનો અને અશાંતિ વધી રહી હતી. 1905માં રશિયામાં ક્રાંતિ થઈ, ભલે એ નિષ્ફળ ગઈ, પણ એણે આખી દુનિયામાં સંદેશો મોકલ્યો.
અને બીજા દેશોમાં પણ?
હા, એ પછી પર્શિયા, ઈરાન, તુર્કી, મેક્સિકો, ચીન આ બધા દેશોમાં મોટા બળવા અને રાષ્ટ્રવાદી ચળવળો થઈ. આ બધું એ બતાવતું હતું કે જે સામ્રાજ્યવાદી વ્યવસ્થા આટલી મજબૂત લાગતી હતી તે ખરેખર અસ્થિર હતી.
અને જેમને પછાત ગણવામાં આવતા હતા એ લોકો પણ હવે જાગી રહ્યા હતા.
બરાબર, એ લોકો પણ પશ્ચિમના જ ક્રાંતિ અને રાષ્ટ્રવાદના વિચારોથી પ્રેરણા લઈને પોતાની સ્વતંત્રતા અને પોતાની રીતે આધુનિક બનવાની માંગ કરી રહ્યા હતા. આ ક્રાંતિકારી ગતિવિધિઓ પણ જૂની વ્યવસ્થાના અંતનો સંકેત આપી રહી હતી.
અને અંતે 12મું પ્રકરણ, શાંતિથી યુદ્ધ તરફ. એ આ બધા જુદા જુદા દોરાઓને એક સાથે વણીને પ્રથમ વિશ્વયુદ્ધ કેમ થયું તે સમજાવે છે.
હા, આ પ્રકરણ એક રીતે પુસ્તકનો નિષ્કર્ષ છે. એ અગાઉ ચર્ચેલા બધા જ મુદ્દાઓને ભેગા કરે છે. દેશો વચ્ચેની આર્થિક સ્પર્ધા, સામ્રાજ્યો માટેની દુશ્મનાવટ, પેલો બદલાયેલો આક્રમક રાષ્ટ્રવાદ, લશ્કરી જોડાણોની જાળ, જેમ કે એક તરફ જર્મની ઓસ્ટ્રિયા, બીજી તરફ ફ્રાન્સ, રશિયા, બ્રિટન, શસ્ત્રોની ભયાનક હરીફાઈ, ખાસ કરીને બ્રિટન અને જર્મની વચ્ચે નૌકાદળ બનાવવાની સ્પર્ધા અને બાલ્કન જેવા પ્રદેશોની અસ્થિરતા.
આ બધું ભેગું થઈને શું થયું?
આ બધાને કારણે 1914 સુધીમાં યુરોપ એક દારૂગોળાના કોઠાર જેવું બની ગયું હતું. બસ એક નાની ચિંગારીની જરૂર હતી.
અને એ ચિંગારી એટલે આર્ચડ્યુક ફ્રાન્સ ફર્ડિનેન્ડની હત્યા.
હા, હબ્સબોમની મુખ્ય દલીલ એ જ છે કે યુદ્ધ કોઈ આકસ્મિક ઘટના કે ભૂલ ન હતી. એ એક એવી સિસ્ટમનું લગભગ અનિવાર્ય પરિણામ હતું જે પોતાના જ વિરોધાભાસોમાં ફસાયેલી હતી. અને કદાચ કેટલાક શાસક વર્ગો માટે, જેઓ પોતાના દેશની આંતરિક સામાજિક સમસ્યાઓથી પરેશાન હતા, યુદ્ધ એક રસ્તો પણ હતો રાષ્ટ્રને એક કરવાનો અને પોતાની સત્તા ફરી મજબૂત કરવાનો. ચાલો હવે આટલી વિસ્તૃત ચર્ચા પછી એમાંથી કેટલાક મુખ્ય વિષયો અને સંદેશાઓ તારવીએ. આ પુસ્તકમાંથી આપણે એવું શું શીખી શકીએ જે આજે પણ એટલું જ મહત્વનું છે?
મને લાગે છે કે પહેલો અને સૌથી ચોંકાવનારો મુદ્દો તો પેલો વિરોધાભાસ છે. યુરોપના કેન્દ્રમાં દેખીતી રીતે શાંતિ હતી, પણ એ જ સમયે એ જ યુરોપિયન દેશો બાકીની દુનિયામાં હિંસક યુદ્ધો લડીને સામ્રાજ્યો બનાવી રહ્યા હતા. આ કેવી રીતે શક્ય હતું?
આ એક કડવી હકીકત છે. હોબ્સબોમ બતાવે છે કે યુરોપની એ શાંતિ ખરેખર તો બહુ નાજુક હતી અને એ મોટાભાગે વસાહતોમાં ચાલતી હિંસા અને શોષણના ભોગે જ ટકી હતી. જાણે હિંસાને દેશની બહાર ધકેલી દેવામાં આવી હોય.
પણ આખરે તો એ હિંસા પાછી ફરીને.
હા, આખરે સામ્રાજ્યવાદનો એ જ તર્ક, સ્પર્ધા, શક્તિ પ્રદર્શન, બીજા પર કબજો, એ હિંસાને યુરોપના ઘરાંગણે જ પાછી લઈ આવ્યો, પ્રથમ વિશ્વયુદ્ધના રૂપમાં. આ વાત આજે પણ વિચારવા જેવી છે. શું આજે પણ એવું નથી બનતું કે વૈશ્વિક શક્તિઓ પોતાના હિત માટે દૂરના દેશોમાં અસ્થિરતા ઊભી કરે, જેની અસર આખરે બધા પર પડે?
બીજો મહત્વનો મુદ્દો છે સામ્રાજ્યવાદ અને મૂડીવાદનો ગાઢ સંબંધ. હોબ્સબોમ ભારપૂર્વક કહે છે કે સામ્રાજ્યવાદ એ કંઈ રાજાઓનો શોખ નહોતો, પણ એ સમયના મૂડીવાદના વિકાસ અને ટકી રહેવા માટેની એક માળખાકીય જરૂરિયાત હતી.
બિલકુલ. જ્યારે પોતાના દેશમાં નફો ઘટવા લાગે, હરીફાઈ વધે, ત્યારે કંપનીઓ અને સરકારો માટે નવા બજારો, સસ્તો કાચો માલ અને સસ્તા શ્રમ પર નિયંત્રણ મેળવવું જરૂરી બની જાય છે. આ સમજણ આજે પણ ઉપયોગી છે.
કેવી રીતે?
જ્યારે આપણે આજે બે દેશો વચ્ચે ટ્રેડ વોર જોઈએ, કે પછી તેલ, ગેસ કે બીજા કોઈ સંસાધન માટેની સ્પર્ધા જોઈએ, ત્યારે તેની પાછળના આર્થિક કારણોને સમજવામાં આ દૃષ્ટિકોણ મદદ કરે છે. ઘણીવાર રાજકીય દેખાતા મુદ્દાના મૂળમાં અર્થશાસ્ત્ર હોય છે.
ત્રીજો મુદ્દો જનસમૂહનો ઉદય અને શાસક વર્ગે તેને કાબૂમાં રાખવા જે કર્યું. લોકશાહી વધી, સામાન્ય માણસ રાજકારણમાં આવ્યો, મજૂર સંઘો બન્યા, સમાજવાદી પક્ષો આવ્યા. શાસક વર્ગે આનો સામનો કેવી રીતે કર્યો?
એમણે લોકોની ઓળખને બદલવાનો પ્રયાસ કર્યો. લોકો પોતાની જાતને કામદાર કે ગરીબ તરીકે ઓળખે અને વર્ગના આધારે એક થાય. એના બદલે એમણે લોકોને રાષ્ટ્રના નામે એક કરવાનો પ્રયાસ કર્યો. રાષ્ટ્રવાદ, રાષ્ટ્રગૌરવ, સામ્રાજ્યની શાન, આ બધી ભાવનાઓનો ઉપયોગ કરીને લોકોને એક કર્યા.
અને એનાથી શું ફાયદો થયો શાસકોને?
એનાથી લોકોનું ધ્યાન દેશની અંદરની અસમાનતા અને શોષણ પરથી હટી ગયું અને પોતાની વફાદારી વર્ગને બદલે રાષ્ટ્ર અને રાજ્ય પ્રત્યે થઈ ગઈ. આ રણનીતિ કંઈ નવી નથી, આજે પણ આપણે જોઈએ છીએ.
હા, ભારત કે ગુજરાતમાં પણ રાજકારણમાં રાષ્ટ્રીય ઓળખ, ધર્મ, પ્રદેશના નામે લોકોને એકઠા કરવાના પ્રયાસો થતા રહે છે. ઘણીવાર વાસ્તવિક આર્થિક સામાજિક મુદ્દાઓ બાજુ પર રહી જાય છે.
બરાબર, એટલે આ સમજવું જરૂરી છે. ચોથો મુદ્દો જેની આપણે વાત કરી, રાષ્ટ્રવાદના સ્વરૂપમાં આવેલું પેલું ખતરનાક પરિવર્તન. જે વિચાર પહેલાં સ્વતંત્રતા અને એકતાનો હતો, એ કેવી રીતે બીજાઓ પ્રત્યે નફરત અને એમને બાકાત રાખવાની વિચારધારા બની ગયો.
અને આ નવો ઉગ્ર રાષ્ટ્રવાદ યુદ્ધ માટે જવાબદાર બન્યો.
હા,
કારણ કે સરકારો માટે બહુ સરળ બનાવી દેતું હતું કે તેઓ પોતાની પ્રજાને બીજા દેશો વિરુદ્ધ ઉશ્કેરી શકે અને યુદ્ધ માટે તૈયાર કરી શકે. આ ઇતિહાસ આપણને આજે પણ ચેતવે છે.
શું ચેતવણી આપે છે?
એ જ કે જ્યારે રાષ્ટ્રવાદ આપણે કોણ છીએ એના પર ભાર મૂકવાને બદલે તેઓ કોણ છે અને શા માટે ખરાબ છે એના પર વધુ ભાર મૂકે ત્યારે તે કેટલો જોખમી બની શકે છે. આપણે આપણી આસપાસ આવા બાકાત રાખનારા વિચારો પ્રત્યે ખૂબ જાગૃત રહેવાની જરૂર છે.
અને પાંચમો મુદ્દો જે મને બહુ જ ઇન્ટરેસ્ટિંગ લાગ્યો તે છે બુર્જવા વર્ગની આંતરિક અનિશ્ચિતતા. બહારથી બધું બરાબર પણ અંદરથી પાયો હલી રહ્યો હતો.
હા, એમનો પેલો આત્મવિશ્વાસ દેખાડો હતો, ભવ્ય જીવનશૈલીની નીચે સામાજિક બદલાવનો ડર હતો, હેતુ ગુમાવી દીધાની લાગણી હતી અને આ આંતરિક સંકટ ખાલી સમાજમાં જ નહીં પણ કળા અને વિજ્ઞાનમાં પણ દેખાઈ રહ્યું હતું જ્યાં જૂની નિશ્ચિતતાઓ તૂટી રહી હતી.
આમાંથી આજના સમય માટે શું શીખવા મળે?
આ આપણને યાદ અપાવે છે કે જ્યારે સમાજમાં બહુ ઝડપથી પરિવર્તન આવે છે ત્યારે તે લોકોના મૂલ્યો, એમની ઓળખ, એમની સ્થિરતાની ભાવનાને કેવી રીતે હલાવી શકે છે. આ અનુભવ આજે પણ ઘણા લોકો ટેકનોલોજીના ઝડપી વિકાસ, વૈશ્વિકરણ કે સામાજિક મૂલ્યોના બદલાવને કારણે કરી રહ્યા હશે.
ખરેખર આ પુસ્તકમાં ઘણા એવા વિચારો છે જે આપણને વિચારતા કરી મૂકે. ચાલો એમાંથી કેટલાક મુખ્ય વિચારોને ફરી યાદ કરીએ. જાણે કે એ હોપ્સબોમના શબ્દો જોઈએ.
ચોક્કસ. પહેલો વિચાર જે મનમાં ચોંટી જાય એવો છે, 19મી સદીમાં યુરોપની લાંબી શાંતિ એક ભ્રમણા હતી જે ખરેખર તો સામ્રાજ્ય બનાવીને હિંસાને દેશની બહાર ધકેલી દઈને ટકાવી રાખવામાં આવી હતી, પણ આખરે એ હિંસા યુદ્ધ બનીને ઘરે પાછી ફરી. આ કેટલી સચોટ રીતે કહે છે કે દેખીતી સ્થિરતા પાછળ શું છુપાયેલું હોઈ શકે.
બીજો એક ધારદાર વિચાર, સામ્રાજ્યવાદ ખાલી ધ્વજ ફરકાવવાનો કે રાષ્ટ્રગૌરવનો મામલો નહોતો, એ તો નવા બજારો અને સંસાધનોની જરૂરિયાતવાળા વિકસિત થઈ રહેલા મૂડીવાદનું એક અનિવાર્ય એન્જિન હતું. આ આપણને રાજકીય ઘટનાઓ પાછળના આર્થિક હિતોને જોવાની દ્રષ્ટિ આપે છે. જે દેખાય છે એ જ સાચું હોય એવું જરૂરી નથી.
ત્રીજો વિચાર જે આજે પણ એટલો જ લાગુ પડે છે, રાષ્ટ્રવાદ શાસકો માટે એક શક્તિશાળી હથિયાર બની ગયું જેનાથી લોકોને બહારના દુશ્મનો સામે એક કરી શકાય અને દેશની અંદરના વર્ગભેદ અને અસંતોષને છુપાવી શકાય. આ ઓળખની રાજનીતિ, આઇડેન્ટિટી પોલિટિક્સ કેવી રીતે કામ કરે છે અને તેનો કેવો દુરુપયોગ થઈ શકે તે બરાબર સમજાવે છે.
અને ચોથો, કદાચ સૌથી ગંભીર અને વિચારવા જેવો વિચાર, પ્રથમ વિશ્વયુદ્ધ કોઈ ભૂલ કે અકસ્માત નહોતો, પણ એ તો પોતાના જ નિયંત્રણ બહાર ગયેલા વિરોધાભાસો પર ઉભેલા બુર્જવા વિશ્વનો તાર્કિક લગભગ અનિવાર્ય વિસ્ફોટ હતો. આ વિચાર આપણને ચેતવે છે કે કેવી રીતે સમાજની રચનાઓ અને સિસ્ટમ પોતે જ એવા ભયાનક પરિણામો તરફ દોરી શકે છે જે કદાચ કોઈ વ્યક્તિગત રીતે ઇચ્છતું ન હોય.
તો આ બધી ઐતિહાસિક વાતોનો આપણા રોજિંદા જીવનમાં શું ઉપયોગ? આ પુસ્તકમાંથી આપણે વ્યવહારુ રીતે શું શીખી શકીએ?
મને લાગે છે કે પહેલી વાત તો એ છે કે આ પુસ્તક આપણને આજના ગ્લોબલાઇઝેશનને વધુ ઊંડાણથી સમજવામાં મદદ કરે છે. જેમ એ સમયે આર્થિક જોડાણ વધવા છતાં યુદ્ધ થયું, એમ આજે પણ વૈશ્વિક વેપાર અને ઇન્ટરનેટથી જોડાયેલી દુનિયા એ કંઈ શાંતિની ગેરંટી નથી. આપણે આજના ટ્રેડ વોર, સપ્લાય ચેઇનની સમસ્યાઓ આ બધાને આ ઐતિહાસિક સંદર્ભમાં જોઈ શકીએ.
બીજું, આ પુસ્તક આપણને પેલા ખતરનાક બાકાત રાખનારા રાષ્ટ્રવાદને ઓળખતા શીખવે છે. જ્યારે પણ આપણે રાજકારણમાં કે સમાજમાં કોઈ સમુદાયને બીજા તરીકે ખરાબ ચિતરવામાં આવે કે પછી રાષ્ટ્રના નામે આક્રમકતાને યોગ્ય ઠેરવવામાં આવે ત્યારે હોબ્સબોમની આ ચેતવણી યાદ રાખવી જોઈએ. આ સમજ આપણને વધુ સારા અને જાગૃત નાગરિક બનાવી શકે.
ત્રીજું, એ આપણને અર્થશાસ્ત્ર અને રાજકારણ વચ્ચેનું જે ઊંડું જોડાણ છે એ સમજાવે છે. ઘણીવાર જે રાજકીય નિર્ણયો લેવાય છે, પછી એ દેશની અંદર હોય કે આંતરરાષ્ટ્રીય સ્તરે, તેની પાછળ કયા આર્થિક હિતો કામ કરી રહ્યા છે એ જોવાની દ્રષ્ટિ કેળવાય છે. જેમ કે કોઈ દેશની વિદેશ નીતિ ઘડવામાં સંસાધનો પર નિયંત્રણ મેળવવાની ઈચ્છા કેટલી મહત્વની ભૂમિકા ભજવે છે.
ચોથું, અને એ બહુ મહત્વનું છે, તે આપણને પ્રણાલીબદ્ધ જોખમો, સિસ્ટેમિક રિસ્ક્સને ઓળખવામાં મદદ કરે છે. જેમ એ યુગમાં સામ્રાજ્યવાદ, રાષ્ટ્રવાદ અને લશ્કરી જોડાણોની આખી સિસ્ટમ યુદ્ધ તરફ દોરી ગઈ, તેમ આજે પણ આપણી વૈશ્વિક વ્યવસ્થામાં એવા કયા છુપાયેલા તણાવ કે વિરોધાભાસો છે, જેમ કે આર્થિક અસમાનતા, ક્લાઇમેટ ચેન્જ, ટેકનોલોજીનો દુરુપયોગ, જે ભવિષ્યમાં મોટા સંકટ લાવી શકે છે. હોબ્સબોમ આપણને માત્ર ઘટનાઓ પર નહીં પણ એની પાછળની સિસ્ટમ પર વિચારવાનું શીખવે છે.
અને છેલ્લે એક વાત એ પણ સમજાય છે કે કેવી રીતે સત્તા ટકાવી રાખવા માટે વિચારધારાનો ઉપયોગ થાય છે. સભ્યતા ફેલાવવાનું મિશન કે સામાજિક ડાર્વિનવાદ જેવા વિચારોનો ઉપયોગ કરીને કેવી રીતે શોષણ અને હિંસાને યોગ્ય ઠેરવવામાં આવ્યા હતા એ જાણ્યા પછી આપણે આજે પણ સત્તા દ્વારા અપાતા કારણો અને બહાનાઓ પર વધુ વિવેકથી સવાલ પૂછી શકીએ છીએ. આટલી બધી ચર્ચા પછી મારા મનમાં જે વાત સૌથી વધુ સ્પષ્ટ થઈ છે તે એ છે કે ઇતિહાસ ખરેખર આપણને વર્તમાનને સમજવા માટે કેવી અદ્ભુત ચાવી આપે છે. પેલી બેલ એપોકની ચમકતી દુનિયાની નીચે જે અંધારું અને વિરોધાભાસ છુપાયેલા હતા તે જાણવું ખરેખર આંખ ખોલનારું રહ્યું. અને અર્થતંત્ર ખરેખર કેટલું શક્તિશાળી પરિબળ છે જે દુનિયાની દિશા નક્કી કરે છે.
મારા માટે સૌથી વધુ પ્રભાવિત કરનારો વિચાર એ અનિવાર્યતાનો છે કે ઇતિહાસમાં ઘણીવાર ઘટનાઓ એવી રીતે ઘટે છે જાણે કે સિસ્ટમ પોતે જ એમને એક ચોક્કસ દિશામાં ધકેલી રહી હોય, ભલે લોકો વ્યક્તિગત રીતે એવું ન ઈચ્છતા હોય. આ વિચાર થોડો ડરામણો પણ છે. અને બીજું, એ યુગમાં રાષ્ટ્રવાદ જે રીતે બદલાયો અને જે ઝેરી સ્વરૂપે એણે લીધું તેનો સામનો આપણે આજે પણ જુદા જુદા રૂપે કરી રહ્યા છીએ, એ એક એવો વારસો છે જેની સાથે આપણે હજુ પણ સંઘર્ષ કરી રહ્યા છીએ.
તો શ્રોતાઓ માટે એક અંતિમ વિચાર છોડી જઈએ. હોબ્સબોમે બતાવ્યું કે કેવી રીતે આર્થિક સ્પર્ધા, સામ્રાજ્યવાદી લાલસા અને આક્રમક રાષ્ટ્રવાદ જેવા પરિબળોએ ભેગા મળીને એક ભયાનક યુદ્ધને જન્મ આપ્યો. આજે 21મી સદીમાં આપણી આ વૈશ્વિક વ્યવસ્થામાં એવા ક્યાં છુપાયેલા વિરોધાભાસો કે તણાવો આપણને દેખાય છે જેના પર આપણે ધ્યાન આપવાની સખત જરૂર છે જેથી ઇતિહાસનું એવું દુઃખદ પુનરાવર્તન ટાળી શકાય.
ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.